એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા જર્મન તત્વચિંતકની વાત કરવાના છીએ જેમનું નામ સાંભળીએ તો ઘણીવાર મનમાં સીધો વિચાર આવે, નિરાશાવાદ. આર્થર શોપનહોવર.
હા, શોપનહોવર. પણ શું વાત એટલી જ છે કે પછી એમના વિચારોમાં કંઈક વધુ ઊંડું છે?
એ જ તો સવાલ છે. કારણ કે એમના વિચારો ભલે પહેલી નજરે થોડા અઘરા લાગે, પણ જીવન, દુઃખ, આપણી ઈચ્છાઓ અને કદાચ એનાથી છૂટવાની કોઈ રીત, એના વિશે બહુ ગજબની વાતો કહી છે એમણે.
બિલકુલ. અને આ સમજવા માટે આપણી પાસે એક સરસ ગાઈડ છે, ક્રિસ્ટોફર જેનાવે. એમણે શોપનહોવર પર ખૂબ મહત્વના પુસ્તકો લખ્યા છે, જેમ કે શોપનહોવર અને શોપનહોવર અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. જેનાવે આપણને બતાવે છે કે શોપનહોવરના દર્શનમાં માત્ર નિરાશા નથી, કંઈક બીજું પણ છે, મુક્તિનો માર્ગ પણ છે.
અને આજે આટલા વર્ષો પછી પણ શોપનહોવર શા માટે મહત્વના છે? આપણી આજની જિંદગી જે સુખ અને સફળતા પાછળ દોડ્યા કરે છે, ત્યાં શોપનહોવર ક્યાં ફિટ થાય?
સારો સવાલ છે. શોપનહોવર છે ને, એ આપણી ઘણી માન્યતાઓને હલાવી નાખે છે. આપણે જે તર્કને બહુ મહત્વ આપીએ છીએ, સુખને જે રીતે માપીએ છીએ, એ બધા પર સવાલ ઊભા કરે છે.
એટલે એમ કે એ આપણને અરીસો બતાવે છે.
હા, કંઈક અંશે. ઈચ્છા શું છે ખરેખર, દુઃખ ક્યાંથી આવે છે, કલા આપણને કેમ શાંતિ આપે છે ભલે થોડી વાર માટે, અને સાચી નૈતિકતા કોને કહેવાય, આ બધા પ્રશ્નો આજે પણ એટલા જ રેલેવન્ટ છે. જેનાવેના પુસ્તકો આપણને આ જટિલ બાબતો સરળતાથી સમજવામાં મદદ કરે છે.
તો ચાલો પહેલા આપણા ગાઈડ ક્રિસ્ટોફર જેનાવે વિશે થોડું જાણીએ. કોણ છે આ વ્યક્તિ જે શોપનહોવર જેવા વિચારકને આટલી સારી રીતે સમજાવી શકે છે?
ક્રિસ્ટોફર જેનાવે એ યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટનમાં ફિલોસોફીના જાણીતા પ્રોફેસર હતા, હવે એમેરેટસ છે, અને શોપનહોવર ઉપરાંત નીચેના પણ એ મોટા વિદ્વાનોમાં ગણાય છે.
એમની ખાસ વાત શું છે?
એમની સૌથી મોટી ખાસિયત એ છે કે એમને દાયકાઓ સુધી શોપનહોવરના મૂળ જર્મન લખાણોનો અભ્યાસ કર્યો છે, એટલે એ માત્ર અનુવાદો પર આધાર નથી રાખતા.
ઓ, એટલે સીધા મૂળ સુધી પહોંચ્યા છે, એનાથી તો ફરક પડે જ.
ચોક્કસ પડે. એમના વિશ્લેષણમાં ઊંડાણ અને સ્પષ્ટતા બંને છે. એમની લખવાની રીત એવી છે કે અઘરા જર્મન ફિલોસોફીના વિચારો પણ સામાન્ય માણસ સમજી શકે. અને બીજું, એ ફિલોસોફીની બે અલગ અલગ ધારાઓ, એક જે તર્ક પર ભાર મૂકે અને બીજી જે અનુભવ પર, એ બંને વચ્ચે પુલ બાંધવાનો પ્રયાસ કરે છે.
મતલબ એ શોપનહોવરને માત્ર ઇતિહાસના પાનામાંથી બહાર કાઢીને આજના સમયમાં જીવંત બનાવે છે.
બરાબર. એ શોપનહોવરને એક એવા વિચારક તરીકે જુએ છે જેમના વિચારો આજે પણ આપણને કંઈક શીખવી શકે છે, વિચારવા મજબૂર કરી શકે છે.
સરસ. તો જેનાવેના મતે શોપનહોવરનો મુખ્ય સંદેશ શું છે? જો કોઈ શોપનહોવરને પહેલીવાર વાંચતું હોય તો જેનાવે તેમને ક્યાં લઈ જાય છે?
જેનાવે સૌથી પહેલા તો પેલું નિરાશાવાદીનું લેબલ થોડું બાજુ પર મુકાવે છે. એ કહે છે કે શોપનહોવરનું દર્શન નિરાશાવાદી નથી, પણ વાસ્તવવાદી છે. એ વાસ્તવિકતા અને માનવ જીવનનું એક પૂરું ચિત્ર આપે છે, અને આ ચિત્રનો આધાર એક મૂળભૂત વિચાર પર છે. આપણી દુનિયા બે સ્તરે અસ્તિત્વ ધરાવે છે.
બે સ્તર કયા કયા?
અહીં પેલી માયા જેવી વાત આવે છે. નહીં,
બરાબર પકડ્યું.
પહેલું સ્તર છે પ્રતિનિધિત્વ તરીકેનું જગત, એટલે કે આ દુનિયા જે આપણે આપણી ઇન્દ્રિયોથી, આંખ, કાન, નાક અને આપણી બુદ્ધિથી અનુભવીએ છીએ, રંગ, રૂપ, અવાજ, બધું જ
જે આપણે રોજ જોઈએ, સાંભળીએ છીએ, એ બધું.
હા, પણ શોપનહોવર કહે છે આ તો માત્ર દેખાવ છે, પડદો છે. જેમ હિન્દુ દર્શનમાં માયાનો ખ્યાલ છે ને, બસ એવું જ કંઈક. આ અંતિમ સત્ય નથી.
તો પછી અંતિમ સત્ય શું છે? બીજું સ્તર કયું?
બીજું સ્તર, જે શોપનહોવર મુજબ વધુ મૂળભૂત છે, એ છે ઈચ્છાશક્તિ તરીકેનું જગત. આ પડદા પાછળની અસલિયત છે, પણ આ કોઈ ભગવાન જેવી સભાન શક્તિ નથી.
તો શું છે?
એ એક અંધ, અતાર્કિક, સતત ધક્કો મારતી, કદી સંતોષ ન પામતી શક્તિ છે. શોપનહોવર એને વિલ કહે છે, ઈચ્છાશક્તિ. અને આ જ શક્તિ નાનામાં નાના કણથી લઈને મોટામાં મોટા ગ્રહ સુધી અને દરેક જીવમાં એ જ મૂળભૂત ડ્રાઈવ છે.
ઓકે, એટલે શોપનહોવરનો મોટો સવાલ એ છે કે આ બે સ્તર શું છે, અને ખાસ કરીને પેલી ઈચ્છાશક્તિ આપણા જીવનને, આપણા દુઃખને કેવી રીતે ઘડે છે, અને શું આમાંથી કોઈ છૂટકારો છે?
બિલકુલ, જેનાવે આપણને આખી સફર કરાવે છે. પહેલા વાસ્તવિકતાનું આ સ્વરૂપ સમજાવે છે, પછી એમાંથી દુઃખ કેમ જન્મે છે એ બતાવે છે, અને પછી રાહતના રસ્તા પણ બતાવે છે, જેમ કે કલા દ્વારા મળતી ટૂંકા ગાળાની શાંતિ.
અને કરુણાની વાત પણ આવે છે નહીં?
હા, કરુણા પર આધારિત નૈતિકતા, અને છેલ્લે પેલી ઈચ્છાશક્તિનો સંપૂર્ણ અસ્વીકાર કરીને મળતી અંતિમ મુક્તિની શક્યતા, જેનાવે શોપેનહોવરને પૂર્વ અને પશ્ચિમના વિચારોના સંગમ તરીકે પણ જુએ છે.
ચલો થોડું વધુ ઊંડા ઉતરીએ. શોપેનહોવરના વિચારો પર કોનો પ્રભાવ હતો? જેનાવે આ વિશે શું કહે છે?
જેનાવે સ્પષ્ટ કરે છે કે શોપેનહોવર પર મુખ્ય ત્રણ પ્રભાવ હતા.
એક તો પ્રાચીન ગ્રીક ફિલોસોફર પ્લેટો.
હા, બીજા એમનાથી થોડા જ પહેલા થઈ ગયેલા મહાન જર્મન ફિલોસોફર ઇમેન્યુઅલ કાન્ટ.
અને ત્રીજા
પૂર્વના દર્શન.
હા, પૂર્વીય દર્શન, ખાસ કરીને ઉપનિષદો અને બૌદ્ધ ધર્મ.
આ ત્રણેયના વિચારોની છાપ શોપેનહોવર પર સ્પષ્ટ દેખાય છે.
કાન્ટનો પ્રભાવ કેવી રીતે પડ્યો અને શોપેનહોવર એમનાથી જુદા ક્યાં પડે છે?
કાન્ટનો પ્રભાવ બહુ મોટો હતો. કાન્ટે કહ્યું હતું કે આપણે દુનિયાને જેવી છે તેવી થિંગ ઇન ઇટ સેલ્ફ ક્યારે જાણી શકીએ નહીં. આપણે તો ફક્ત એનો દેખાવ, ફિનોમેના જ જાણી શકીએ, જે આપણું મન બનાવે છે. શોપેનહોવરે આ વાત સ્વીકારી, પણ
શું?
પણ એમણે કહ્યું કે એક રસ્તો છે જેનાથી આપણે પેલી મૂળ વાસ્તવિકતા, થિંગ ઇન ઇટ સેલ્ફ, સુધી પહોંચી શકીએ, અને એ રસ્તો બહારની દુનિયામાં નથી, આપણી અંદર છે.
આપણી અંદર? કેવી રીતે?
આપણા પોતાના શરીરના અનુભવથી. જ્યારે આપણને ભૂખ લાગે, તરસ લાગે, કોઈ વસ્તુની તીવ્ર ઈચ્છા થાય, ગુસ્સો આવે, પ્રેમ થાય, આ બધો જ અંદરનો અનુભવ છે ને, એ જ પેલી મૂળભૂત શક્તિનો સીધો અનુભવ છે. કાન્ટ માટે જે અજાણ્યું હતું, શોપેનહોવર કહે છે આપણી ઈચ્છાશક્તિ છે જેનો આપણને સીધો અનુભવ થાય છે. આ એમનો મોટો અને મૌલિક વિચાર હતો.
અને એમના પોતાના જીવનનો કોઈ પ્રભાવ જેનાવે એની વાત કરે છે? સાંભળ્યું છે કે એ થોડા એકલવાયા સ્વભાવના હતા.
હા, જેનાવે એ પણ નોંધે છે, શોપેનહોવર પૈસાદાર હતા, ભણેલા હતા, પણ સમાજમાં બહુ ભળતા નહીં, ક્યારેક થોડા અભિમાની, કડવા પણ લાગતા. અને એ સમયના બીજા મોટા ફિલોસોફર હતા હેગલ, એમની સાથે એમને જરાય બનતું નહોતું, એક શૈક્ષણિક દુશ્મની જેવું હતું.
તો કદાચ આ બધી બાબતોએ એમને જીવનના દુઃખદ પાસા પર વધુ ધ્યાન આપવા પ્રેર્યા હોય?
બની શકે. એમનું જે મુખ્ય પુસ્તક છે, ધ વર્લ્ડ એઝ વિલ એન્ડ રિપ્રેઝન્ટેશન, એ એમના જીવનભરના આ ચિંતનનો નિચોડ છે.
ચાલો હવે પહેલા ખ્યાલ પર ધ્યાન આપીએ, પ્રતિનિધિત્વ તરીકેનું જગત, પેલી માયા જેવી વાત. જેનાવે એને કેવી રીતે સમજાવે છે?
જેનાવે કહે છે કે શોપેનહોવર મુજબ આપણો બધો જ અનુભવ, જે જોઈએ, સાંભળીએ, વિચારીએ, એ બધું આપણું મન રચે છે. આપણું મન શું કરે? ઇન્દ્રિયોમાંથી જે માહિતી આવે એને સમય, સ્થળ અને કારણ કાર્યના નિયમોમાં ગોઠવી દે.
મતલબ કે આપણું મગજ એક જાતનું ફિલ્ટર છે.
હા, ફિલ્ટર અને આયોજક. એ માહિતીને વ્યવસ્થિત કરે છે, અને આ ગોઠવાયેલું ચિત્ર જ આપણી દુનિયા છે.
એટલે આ ટેબલ અહીં છે, એનો રંગ કથ્થઈ છે, એ કઠણ છે, આ બધું મારા મનનું અર્થઘટન છે, અંતિમ સત્ય નથી.
શોપેનહોવરના મતે, હા, આ દુનિયા નિયમો પ્રમાણે ચાલે છે, વિજ્ઞાન એને સમજી શકે છે, પણ આ સપાટી છે, એક સ્વપ્ન જેવું, જે સાચું લાગે છે. એટલે જ શોપેનહોવર કહે છે, જગત મારું પ્રતિનિધિત્વ છે, મારી જાણકારીમાં જે જગત છે તે મારા મન પર આધારિત છે.
રસપ્રદ. જો આ માત્ર પ્રતિનિધિત્વ છે, એક દેખાવ છે, તો પછી પેલી અસલ વાસ્તવિકતા, ઈચ્છાશક્તિ તરીકેનું જગત, એ શું છે? જેનાવે અને કેવી રીતે ખોલે છે? આ જ શોપેનહોવરની મોટી વાત હતી. મઈ
બિલકુલ, આ જ એમના દર્શનનું કેન્દ્ર છે. જેનાવે સમજાવે છે કે શોપેનહોવર કહે છે, આપણી અંદર જે સતત કંઈ ચાલતું રહે છે, આવેગ, ઈચ્છાઓ, ઝંખના, ડર, પ્રેમ, નફરત, આ બધું પેલી મૂળભૂત, આખા બ્રહ્માંડમાં ફેલાયેલી ઈચ્છાશક્તિનો જ આપણામાં થતો અનુભવ છે.
શું આ ઈચ્છાશક્તિ ફક્ત માણસોમાં જ હોય છે કે પ્રાણીઓમાં પણ?
ના, આ જ તો મુદ્દો છે. શોપેનહોવર કહે છે કે આ એક જ શક્તિ બધે જ છે. પથ્થર જે નીચે પડે છે ગુરુત્વાકર્ષણ, ચુંબક જે લોખંડને ખેંચે છે, છોડ જે સૂરજ તરફ ઉગે છે, પ્રાણી જે ખોરાક શોધે છે, આ બધું એ જ એક અંધ, દિશાહીન, અતાર્કિક અને ક્યારેય પૂરેપૂરી સંતોષ ન પામતી ઈચ્છાશક્તિના જ અલગ અલગ રૂપો છે. એ સમય અને સ્થળથી પણ પર છે.
તમે કહ્યું ક્યારે સંતોષ ન પામતી, અહીંયા જ દુઃખની વાત શરૂ થાય છે, ખરું ને? જેનાવે આ જોડાણ કેવી રીતે બતાવે છે?
એકદમ સીધું જોડાણ છે. જેનાવે કહે છે કે શોપેનહોવરની દલીલ બહુ સિમ્પલ છે. ઈચ્છા એટલે શું? કંઈક ખૂટે છે, એની લાગણી, અભાવ. અને અભાવ એટલે પીડા. માટે ઈચ્છા પોતે જ પીડાદાયક છે.
પણ જ્યારે આપણી ઈચ્છા પૂરી થાય ત્યારે એ ક્ષણે તો ખુશી મળે ને?
શોપનહાવર કહે છે એ ખુશી કેટલી વાર ટકે? બહુ થોડી વાર. જેવી એક ઈચ્છા પૂરી થાય એટલે તરત બેમાંથી એક વસ્તુ થાય, કાં તો કોઈ નવી ઈચ્છા જાગે, કદાચ પહેલા કરતાંય મોટી,
અને એટલે ફરી પાછી પીડા શરૂ.
બરાબર. અથવા જો કોઈ નવી ઈચ્છા તરત ન જાગે તો શું થાય? કંટાળો આવે, બોરડમ. અને શોપનહાવર માટે કંટાળું પણ એક જાતની પીડા જ છે. જીવન ખાલી ખાલી લાગે.
આ પેલું એમનું વાક્ય યાદ આવ્યું, જીવન પીડા અને કંટાળા વચ્ચે લોલકની જેમ ઝોલા ખાય છે. આ સાંભળીને તો ખરેખર લાગે કે આ તો નિરાશાવાદ જ છે.
હા, પહેલી નજરે એવું જ લાગે. પણ જેનાવે ભાર મૂકે છે કે શોપનહાવર અહીં માત્ર પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યા છે, એ સ્વીકારીએ તો જ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી શકાય. અને શોપનહાવર એ રસ્તા પણ બતાવે છે.
કયા રસ્તા? જેનાવે કયા ઉકેલોની વાત કરે છે?
શોપનહાવર મુખ્યત્વે બે પ્રકારની રાહતની વાત કરે છે. પહેલી છે સૌંદર્યનો અનુભવ, ખાસ કરીને કલા દ્વારા.
કલા? કલા કઈ રીતે મદદ કરે? ગીત સાંભળવાથી કે પેઇન્ટિંગ જોવાથી દુઃખ જતું રહે?
હંમેશ માટે નહીં, પણ થોડી વાર માટે જરૂર. જેનાવે એ સમજાવે છે કે શોપનહાવર મુજબ જ્યારે આપણે કોઈ કલાકૃતિ કે કુદરતી દ્રશ્યમાં એકદમ ખોવાઈ જઈએ છીએ, એને મારા માટે શું કામનું છે એ નજરે જોયા વગર ફક્ત એના શુદ્ધ રૂપને જ જોઈએ છીએ,
ત્યારે શું થાય છે?
ત્યારે આપણે ક્ષણભર માટે આપણી પોતાની ઈચ્છાઓ, જરૂરિયાતો, ચિંતાઓ આ બધાથી મુક્ત થઈ જઈએ છીએ. આપણું હુંપણું જાણે થોડીવાર માટે ઓગળી જાય છે. આપણે ફક્ત એક શુદ્ધ જોનાર, એક શુદ્ધ જ્ઞાતા બની જઈએ છીએ. શોપનહાવર એને કહે છે શુદ્ધ ઈચ્છારહિત જ્ઞાનનો વિષય.
જાણે આપણે દુનિયાને આપણા સ્વાર્થના ચશ્મા ઉતારીને જોઈ રહ્યા હોઈએ.
બરાબર. એ ક્ષણોમાં આપણે વસ્તુઓના સાર્વત્રિક કાલાતીત સ્વરૂપને, જેને શોપનહાવર પ્લેટો પાસેથી લઈને આઈડિયાઝ કહે છે, તેને પામી શકીએ છીએ. આ સ્થિતિ પેલી સતત દોડતી ઈચ્છાશક્તિમાંથી કામચલાઉ છુટકારો અપાડે છે, અને એ જ દુઃખમાંથી ક્ષણિક રાહત છે.
શોપનહાવરે કલાઓમાં કોઈને ખાસ મહત્વ આપ્યું છે જેનાવે એનો ઉલ્લેખ કરે છે?
હા, શોપનહાવર સંગીતને સર્વોચ્ચ કલા માને છે. એમનું માનવું હતું કે બીજી કલાઓ, ચિત્ર, શિલ્પ વગેરે આઈડિયાઝને રજૂ કરે છે, પણ સંગીત,
સંગીત શું કરે છે?
સંગીત સીધે સીધું પેલી મૂળભૂત ઈચ્છાશક્તિની ગતિવિધિઓને જ વ્યક્ત કરે છે. એના સંઘર્ષ, એની મથામણ, એનો આનંદ, એનો વિષાદ. સંગીત સાંભળતી વખતે આપણે જાણે વાસ્તવિકતાના ધબકારાને સીધો અનુભવીએ છીએ. એમણે કલાઓની એક આખી શ્રેણી બનાવી છે, સ્થાપત્યથી શરૂ કરીને કરુણાંતિકા, ટ્રેજેડી અને છેલ્લે સંગીત સુધી.
આ તો થઈ કામ ચલાવ રાહત. શું કોઈ વધુ લાંબા ગાળાનો ઉકેલ પણ છે? અહીં પેલી કરુણાની વાત આવે છે કદાચ.
હા, બીજો રસ્તો નૈતિકતા અને ખાસ તો કરુણા સાથે જોડાયેલો છે. શોપનહાવર માટે સાચી નૈતિકતા કોઈ નિયમ કે કાયદામાંથી નથી આવતી, કે નથી કોઈ ધાર્મિક ફરજમાંથી આવતી.
તો પછી ક્યાંથી આવે છે?
એ આવે છે એક મૂળભૂત ભાવનામાંથી, કરુણા. જર્મનમાં શબ્દ છે મિટલાઇડ, જેનો મતલબ થાય સાથે દુઃખ અનુભવવું,
એટલે કે બીજાના દુઃખને જોઈને દુઃખી થવું. પણ આ નૈતિકતાનો પાયો કેવી રીતે? એ તો ખાલી એક લાગણી થઈને?
શોપનહાવર માટે આ ખાલી લાગણી નથી, આ એક ઊંડા સત્યની ઓળખ છે. જેનાવે સમજાવે છે કે કરુણા ત્યારે જ જન્મે છે જ્યારે આપણે પેલો ભ્રમ તોડી શકીએ છીએ કે હું અલગ અને તું અલગ. શોપનહાવર આ ભ્રમને માયાનો પડદો કહે છે.
ઓ, એટલે જ્યારે આપણને સમજાય કે આપણું અલગ હોવું એ ખાલી દેખાવ છે ત્યારે કરુણા આવે.
બરાબર. જ્યારે આપણને અંદરથી એવો ભાવ જાગે કે અરે, ઊંડાણમાં તો આપણે બધા એક જ છીએ, પેલી જ દુઃખી, સંઘર્ષ કરતી ઈચ્છાશક્તિના અલગ અલગ રૂપો, ત્યારે બીજાનું દુઃખ આપણને પોતાનું લાગે છે.
અને એનાથી શું થાય?
એનાથી આપણો અહંકાર, આપણો સ્વાર્થ ઓછો થાય છે, અને આપણે સ્વાભાવિક રીતે જ બીજાનું ભલું કરવા પ્રેરાઈએ છીએ. કારણ કે બીજાનું દુઃખ ઓછું કરવું એ એક રીતે પોતાના જ અસ્તિત્વનું દુઃખ ઓછું કરવા જેવું છે. એટલે શોપનહાવર કહે છે કરુણા એ સર્વ નૈતિકતાનો આધાર છે.
કલા દ્વારા થોડીવાર માટે મુક્તિ, કરુણા દ્વારા નૈતિક જીવન. શું આનાથી પણ આગળ કોઈ અંતિમ મુક્તિની વાત છે? પેલો ઈચ્છાશક્તિનો અસ્વીકારનો ખ્યાલ શું છે? જેન આવે એને કેવી રીતે સમજાવે છે?
હા, આ શોપિનહોવરના દર્શનનો સૌથી છેલ્લો અને કદાચ સૌથી અઘરો ભાગ છે, કાયમી શાંતિનો રસ્તો. પણ જેનાવે તરત જ ચોખવટ કરે છે કે આનો મતલબ આત્મહત્યા બિલકુલ નથી.
હા, આ સ્પષ્ટ કરવો બહુ જરૂરી છે. કેમ? આત્મહત્યા એ ઈચ્છાશક્તિનો અસ્વીકાર નથી.
કારણ કે શોપિનહોવર કહે છે, જે આત્મહત્યા કરે છે એ જીવનનો અસ્વીકાર નથી કરતો, પણ જીવનની જે ખરાબ પરિસ્થિતિ છે, જે દુઃખ છે, એનો અસ્વીકાર કરે છે. એ તો હજી ઈચ્છાશક્તિના જોરમાં જ છે. એને સુખ જોઈએ છે અને એ નથી મળતું, એટલે એ જીવનનો અંત લાવવા ઈચ્છે છે. આ તો ઈચ્છાશક્તિની હાર નથી, પણ એની એક બહુ તીવ્ર રજૂઆત છે.
તો પછી સાચો અસ્વીકાર કોને કહેવાય?
સાચો અસ્વીકાર ત્યારે થાય છે જ્યારે વ્યક્તિની અંદર જીવન જીવવાની, ભોગવવાની, કંઈક મેળવવાની જે મૂળભૂત ઈચ્છા છે એ શાંત થઈ જાય, જ્યારે ઈચ્છાશક્તિ પોતે જ પોતાની સામે થઈ જાય. આ કોઈ જબરદસ્તીથી દબાવવાની વાત નથી, પણ
શું?
પણ વાસ્તવિકતા કેટલી દુઃખદાયક છે એની ઊંડી સમજ અને સ્વીકારમાંથી જે સ્થિતિ પેદા થાય એ છે.
અને આ સ્થિતિ સુધી પહોંચાય કેવી રીતે? શું સામાન્ય માણસ માટે આ શક્ય છે?
શોપનહાવર કહે છે કે આ રસ્તો બહુ જ મુશ્કેલ છે, બહુ ઓછા લોકો માટે છે, અને મોટે ભાગે તપસ્યા દ્વારા મળે છે. એટલે કે જાતે ગરીબી સ્વીકારવી, બ્રહ્મચર્ય પાળવું, ઉપવાસ કરવો, દુનિયાની બધી વસ્તુઓથી અલિપ્ત થઈ જવું.
આ તો સંતો અને યોગીઓ જેવું જીવન થયું.
હા, એવા જ લોકો આ સ્થિતિ પામી શકે છે જેમને વાસ્તવિકતાના દુઃખદ સ્વરૂપનું ઊંડું જ્ઞાન થયું હોય. આ જે સંપૂર્ણ ઈચ્છારહિત સ્થિતિ છે એ જ શોપનહાવરની મુક્તિ છે, બૌદ્ધ ધર્મના નિર્વાણ જેવી પરમ શાંતિની અવસ્થા.
આખી વાતચીત પરથી જેનાવે જે શોપનહાવરને રજૂ કરે છે એના મુખ્ય મુદ્દા કયા ગણાય, જે આપણને ખાસ યાદ રાખવા જેવા હોય?
કેટલાક મુખ્ય મુદ્દાઓ છે. પહેલું, બુદ્ધિ કરતા ઈચ્છાશક્તિ વધુ શક્તિશાળી છે. આપણો તર્ક ગમે કેટલો હોય, આપણી ઊંડી ઈચ્છાઓ જ આપણને દોરે છે. ફ્રોઇડે પણ પછી આના પર કામ કર્યું.
બીજું, આપણે બધા અલગ છીએ એ ભ્રમ છે. મૂળભૂત રીતે આપણે એક જ છીએ. આ સમજમાંથી જ કરુણા જન્મે છે.
ત્રીજું, દુઃખ જીવનનો ભાગ છે. આ નિરાશાવાદ નથી, પણ વાસ્તવિકતાનો સ્વીકાર છે જે ઉકેલ તરફ લઈ જાય. ચોથું, કલા આપણને થોડી વાર માટે છૂટકારો અપાવે છે. સૌંદર્યનો અનુભવ મહત્વનો છે. અને પાંચમું,
કરુણા જ સાચી નૈતિકતા છે. નિયમો કે ફરજ નહીં, પણ બીજાના દુઃખને સમજવું.
બરાબર, આ પાંચ મુદ્દા શોપનહાવરના દર્શનનો સાર કહી શકાય.
શોપનહાવરના કેટલાક વાક્યો એવા છે જે સીધા ચોંટી લે. જણાવે એવા કયા વિચારો પર ભાર મૂકે છે?
હા, એમના વાક્યો બહુ ધારદાર છે. જણાવે જે મુખ્ય વિચારો લાવે છે એમાં પહેલો, જગત મારું પ્રતિનિધિત્વ છે. આપણે જે જાણીએ છીએ તે આપણા મન દ્વારા બનેલું છે. બીજો, દરેક ઈચ્છા અભાવમાંથી અને તેથી દુઃખમાંથી ઉદ્ભવે છે. ઈચ્છામાં જ દુઃખ રહેલું છે.
ત્રીજો, પેલો લોલકવાળો, જીવન પીડા અને કંટાળા વચ્ચે લોલકની જેમ ઝોલા ખાય છે. સુખ આવે ને જાય, પણ પીડા અને ખાલીપો રહે. ચોથો, કરુણા એ સર્વ નૈતિકતાનો આધાર છે. બીજાના દુઃખને સમજો, એ જ નીતિ.
અને પાંચમો, જે આપણી સ્વતંત્રતા પર સવાલ ઉઠાવે છે. માણસ જે ઈચ્છે તે કરી શકે છે, પણ તે શું ઈચ્છવું તે પસંદ કરી શકતો નથી. મતલબ કે આપણી ઈચ્છાઓ આપણા કાબુ બહારથી આવે છે. આ વિચારો ખરેખર આપણને વિચારતા કરી દેવા છે.
આ બધી ફિલોસોફીની વાતો થઈ, પણ રોજિંદા જીવનમાં આનો શું ઉપયોગ? કંઈક પ્રેક્ટિકલ ટેકઅવે છે આમાંથી?
ચોક્કસ છે. પહેલું તો પોતાને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે. આપણી અંદર કઈ ઈચ્છાઓ કામ કરી રહી છે એ સમજાય તો આપણા વર્તન પાછળના કારણો વધુ સ્પષ્ટ થાય. કદાચ આપણે ઈચ્છાઓ બદલી ન શકીએ, પણ એના વિશે જાગૃત તો થઈ શકીએ.
અને સંબંધોમાં પેલી કરુણાની વાત કેવી રીતે કામ લાગે?
જો આપણે સાચે જ માનીએ કે સામેવાળી વ્યક્તિ પણ આપણી જેમ જ સુખ, દુઃખ, ઈચ્છા, ભય અનુભવે છે, તો એમના માટે સાચી સહાનુભૂતિ જાગે. ખાલી દયા નહીં, પણ ઊંડી સમજ. એનાથી સંબંધોમાં ગેરસમજ ઓછી થાય, સંઘર્ષ ઘટે. બીજું, કલા અને કુદરતની કદર કરવાનું મહત્ત્વ સમજાય. જ્યારે પણ સ્ટ્રેસ લાગે, થોડું સંગીત સાંભળો, કોઈ સારી ફિલ્મ જુઓ કે બગીચામાં આંટો મારો. શોપનહાવર કહે છે, આ ખાલી ટાઈમપાસ નથી, આ મનની શાંતિ માટે જરૂરી છે. ઈચ્છાના ચક્કરમાંથી થોડી વાર માટે બહાર નીકળવાનો રસ્તો છે.
અને મને લાગે છે કે શોપનહાવર આપણને થોડા વાસ્તવવાદી પણ બનાવે છે, નહીં? ખાસ કરીને આજકાલ જે સતત પોઝિટિવ રહેવાનું અને સફળ થવાનું દબાણ છે એની સામે.
હા, એ આપણને જીવનની મુશ્કેલીઓનો સ્વીકાર કરવાની હિંમત આપે છે. બધું સારું જ થશે એવા ખોટા ભ્રમમાં રહેવા કરતાં હકીકત સ્વીકારીએ તો કદાચ વધુ મજબૂત બની શકીએ. અને એ આપણને સતત બહારની સફળતા પાછળ દોડવાને બદલે અંદરની શાંતિ, સંબંધો, સૌંદર્ય જેવી બાબતો પર ધ્યાન આપવા પણ પ્રેરે છે.
જેનાવે દ્વારા શોપનહાવરના આ વિશ્લેષણ પરથી મને અંગત રીતે એવું લાગ્યું કે જીવનની જે અઘરી વાસ્તવિકતાઓ છે એનો પ્રામાણિકપણે સામનો કરીએ ને તો જ કદાચ સાચું જ્ઞાન અને કરુણા જાગે, અને કલાને માત્ર શોખ નહીં પણ ચેતનાને જગાડનાર એક ગંભીર બાબત તરીકે જોવાનો વિચાર પણ બહુ ગમ્યો.
મારા માટે સૌથી વધુ અસરકારક વિચાર પેલું બુદ્ધિ પર ઈચ્છાશક્તિની પ્રાધાન્યતાનો રહ્યો. આપણે ભલે પોતાને બહુ તાર્કિક સમજતા હોઈએ, પણ આપણી અંદરની વૃત્તિઓ અને ઈચ્છાઓ કેટલી જોરાવર હોય છે એ સમજવું ખરેખર નમ્ર બનાવે છે. અને કરુણાનો વિચાર, કે ખાલી લાગણી નથી પણ એક તાત્વિક સત્ય પર આધારિત છે કે આપણે બધા એક છીએ, એ નૈતિકતાને એક નવી જ દિશા આપે છે. શોપનહાવરે જે રીતે પશ્ચિમના તર્ક અને પૂર્વના જ્ઞાનને ભેગા કર્યા છે એ કમાલનું છે.
ખરેખર આ ચર્ચા પછી ઘણા વિચારો આવે છે. જો દુનિયા ખરેખર ઈચ્છાશક્તિ અને પ્રતિનિધિત્વની બનેલી હોય તો શું આ જાણકારી આપણા રોજિંદા જીવનની પસંદગીઓ બદલી શકે, અને આ સંદર્ભમાં મુક્તિનો આપણા માટે શું અર્થ હોઈ શકે? આ પ્રશ્નો વિચારવા જેવા છે.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.